તારીખ 8/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 398 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 127.
પરમાર્થ માર્ગમાં પ્રવૃત્તિ કરવાની ધ્રુવ ક્ષેત્ર કાળ ભાવની પોતાના સંબંધથી થોડી વાત અહીંયા ચાલે છે કે ગુજરાતમાં કે યુપીમાં આ દેહનો જન્મ થયો હોત અથવા ત્યાં ક્યાંક ઉછેર થયો હોત તો જુદી વાત છે. એ ચીજ તો બની ગઈ. બીજું ગ્રહસ્થવાસ અને ઉપાધિ યોગ ન હોત તો પણ કંઈક પરમાર્થ માર્ગની બાહ્ય પ્રવૃત્તિ થવાનો વધારે સમય અવકાશ મળ્યો હોત. પણ એ પણ પરિસ્થિતિ નથી. એટલે ઉપાધિ યોગ રૂપ જે પ્રારબ્ધ પહેલા પેરેગ્રાફમાંથી ચાલે છે વચ્ચેથી તે શીઘ્રપણે નિવૃત્ત થાય તેનું વેદન થાય સમ્યક પ્રકારે એટલે એમાં પણ સ્થિતિ ટૂંકાય. તે નિષ્કામ કરુણાના હેતુથી નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે. એ કાર્ય બાકી છે. બીજા બે તો થઈ ગયા એમાં કાંઈ ન થવું બને નહીં. પણ આ પ્રયત્ન ચાલે છે. તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે. કોઈ નિર્ણય લીધો નથી. વિચારકોટીમાં રાખેલી છે વાત. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે. એવો ઉપાધિ યોગ ન રહે એવી અમારી ભાવના છે. અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય. જો પ્રારબ્ધ બાકી હોય તો એ તીવ્રપણે ઉદયમાં આવે અને સમય ઓછો લે અનુભાગ તીવ્ર થાય અને સ્થિતિ ટૂંકી થાય એવો પ્રકાર ભજી જાય તો સમય બચે એમ. તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે. તો કોઈ પણ જાતની સ્પૃહા વિના પરમાર્થ માર્ગનો પ્રકાશ કરવો એવી અમારા અભિપ્રાયની સ્થિતિ છે. અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે. એમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ કરીને કાંઈ કરવું છે એવું નથી. વિતરાગ ભાવે સંપણે રહીને સામાન્યપણે એટલે સંપણે રહીને ઉદાસીનપણે રહીને કુદરતી જે ક્રમ ભજે તે ક્રમથી ચાલવું છે એમ કહેવાનો અભિપ્રાય છે. સહેજે થાય એ પ્રકારે એમ આત્મસંભાવના છે. અને એવી પણ આત્માની સમ્યક પ્રકારે ભાવના છે. અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે. આ એક મોટો પ્રશ્ન છે. તેથી વારંવાર એ વિચાર રહ્યા કરે છે કે ક્યાં સુધી ઉદય ચાલશે. હજી કંઈક લંબાઈ એવું લાગે છે. બીજી બાજુ પરમાર્થ માર્ગના પ્રકાશનાર કોઈ દેખાતા નથી તો જીવો પ્રત્યેને અનુકંપા બુદ્ધિથી પણ એ માર્ગનો પ્રકાશ થાય એનો વારંવાર વિચાર આવે છે. પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાય કહેવો એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિ યોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખ્યો છે. અર્થાત તે વિચાર હાલ કરવા વિશે ઉદાસીનપણું વર્તે છે. જૈનની અંદર જે જુદા જુદા સંપ્રદાય થઈ ગયા છે તો કયા સંપ્રદાયમાં પ્રસિદ્ધપણે રહીને પરમાર્થને કહેવો એ વાત અત્યારે અમે મૌન રાખી છે. એ વિશે ખોલવા માંગતા નથી અત્યારે. કેમ? કે દિગંબર તો કોઈ એમના સંસર્ગમાં આવ્યા નહોતા. એક તો દિગંબરની વસ્તી પણ સૌરાષ્ટ્રમાં નહીં હતી, ગુજરાતમાં હતી, તો પણ દિગંબર લોકો, દિગંબર સંપ્રદાયના લોકો એમના પરિચયમાં આવ્યા નથી. જે આવ્યા છે એ શ્વેતાંબર લોકો આવ્યા, સ્થાનકવાસી લોકો આવ્યા. એટલે એ સંબંધમાં એ વાતે ત્યારે ખોલવી પ્રયોજનભૂત સમજતા નથી, એટલે મૌન રાખે છે. અથવા એ સંબંધનો અમારો કોઈ નિર્ણય અત્યારે નિર્વિચાર સ્થિતિમાં છે, અવિચાર સ્થિતિમાં છે, કોઈ વિચાર જ એ સંબંધી અત્યારે કરતા નથી, અથવા તે અત્યારે કરવાનો સમય પણ નથી, એટલે એ વિષયમાં ઉદાસીન પણ વર્તે છે. આત્માકાર સ્થિતિ જે થઈ જવાથી, કેમ કે અત્યારે એ વાત સ્પષ્ટ કરે એટલે વળી પેલા લોકોનો અસ્થિરતા ઊભી થાય, કેમ કે એમના માટે તો તદ્દન નવી વાત છે, અને એ તો આપણે પણ જાણ્યું છે કે એવા કોઈ પ્રસિદ્ધ પુરુષ સંપ્રદાયની અંદર સ્પષ્ટીકરણ કરે ત્યારે ખળભળાટ કેટલો થાય છે. ગુરુદેવ શ્રીએ સ્થાનકવાસી સંપ્રદાય જાહેરપણે છોડ્યો ત્યારે જાનનું જોખમ ઊભું થયું. રોટલા પાણીનું તો ખેર એટલી બધી તકલીફ ન પડે આવા મહાપુરુષને, નહીતર એ પણ તકલીફ પડી જાય, પણ જાનનું જોખમ ઊભું થાય. અને કેટલા સાથે રહેનારા સાથે રહે એ પણ સમજવા જેવો વિષય છે. સંપ્રદાયમાં કીડિયારાની જેમ લોકો સાંભળવા આવતા, એ સોનગઢમાં આવ્યા પછી બે ચાર જણા રહી ગયા, મોટો ખળભળાટ થાય છે. જ્યારે પ્રસિદ્ધ કરે પોતાનો અભિપ્રાય ત્યારે સાધુ સંઘની અંદર પણ એથી મોટો ખળભળાટ થાય. ત્રણેય ફિરકાના સાધુઓનું સાધુપણું છે કે કેમ, જો સ્વીકારે તો વંદન નમસ્કારનો અને વિનયનો પ્રશ્ન ઊભો થાય છે, ન સ્વીકારે તો પેલા લોકો એમ કહે કે તો પછી અમે કઈ પાખંડી થોડા છે, શું સમજો છો તમે, શું કહેવા માંગો છો, તો અમારું બહુ મોટું અપમાન છે, જે ગુરુપદે અમે બેઠા છે એની તમે ના પાડો છો જાહેરમાં, તો એ બહુ મોટો ખળભળાટ ઊભો થાય છે. એટલે એ પ્રસંગ વિના એ વાત ઉચ્ચારવી યોગ્ય નથી લાગી પોતાને. અને એ તો કોઈ પણ આવા નિર્ણયની અંદર એના સમયે નિર્ણયને પ્રસિદ્ધ કરવો એમાં જ દાપણ હોય છે. કારણ વગર અને સમય પાયકા પહેલા કેટલાક નિર્ણયો જાહેર કરતા વગર જોતી ઉપાધિ નોતરવાનો પ્રસંગ ઊભો થાય છે, એટલે એમ સમજીને પણ મૌન રહેવામાં આવે છે, અને તે યોગ્ય છે. હા, 78 ને 91, 13 વર્ષ 91માં પરિવર્તન કર્યું ને, 78માં સમય સારાયું, 13 વર્ષ ચાલ્યા. છેલ્લા 2-3 વર્ષમાં તો એકદમ વિચારો ફરી ગયા હતા અને એકદમ નિર્ણય ઉપર આવી ગયા હતા, પણ સમય અને સ્થળ નક્કી કરવામાં પણ 1-2 વર્ષ નીકળી જાય, કેમ કે પાછળ સંપ્રદાય અને અનુયાયીઓનો ચાહક વર્ગ મોટો હતો, અને પોતાનો એક સમર્થ પુરુષ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા સંપ્રદાયના, એ એમ કહે કે આ સંપ્રદાય નહીં, તેથી તો આખી પેઢી ઉઠાડી મૂકવાની વાત થઈ જાય, એ લોકોને એટલું જોખમ થઈ જાય કે આ માણસ એમ કહેશે કે આ સંપ્રદાય નહીં, એટલે પછી સંપ્રદાયમાં તો ખલાસ થઈ જશે લોકો, એટલે એનો પ્રતિકાર પણ જોરથી જ આવે છે હંમેશા. એટલે એ દિવસોમાં ગુરુદેવ વિહાર કરે તો સંપ્રદાયના લોકો કાળા વાવટાલીને ઉભા રહીએ, જે ગામમાં જાય એ ગામમાં સ્થાનકવાસી સંપ્રદાયના પથરાઓ નાખે, તોફાન કરે, એ બધા પ્રકાર ભરતા હતા. એ ધીમે ધીમે બધું શાંત થયું, પણ એ હંમેશા બને છે. એટલે એ પ્રવૃત્તિનો દ્રઢ નિર્ણય અને અમલ ન કરવો હોય ત્યાં સુધી એવી વાત ગુપ્ત જ રાખવી પડે, અને એ જ યોગ્ય છે, નહીતર કારણ વગરની ઉપાધિ ઊભી કરવા જેવું થાય, અને એ તો સામાન્ય બુદ્ધિમાં પણ એવું કોઈ કરે નહીં. હા હા, એમ ન કહ્યું કે હું તમે છો ત્યાં બરાબર છે, એમને જ નથી કહ્યું. હા, એટલે વાત બીજી છે એટલે ખોલતા નથી, એમ આપોઆપ આવી ગયો. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે સીધો અને તમે જવાબ ન દો, એનો અર્થ જ એ થાય છે કે વાત કાંઈક બીજી છે, એમાં કાંઈક બીજી વાત છે, એમાં પાપ જ સાબિત થાય છે અને એ ખ્યાલ આવી જાય છે. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ યોગ વેદવાને યોગ્ય નથી. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ યોગ વેદવાને યોગ્ય નથી. જે ઉપાધિ યોગ ચાલે છે એનો એક અંશ પણ અમે ઉપાધિપણે વેદીએ, એની ઉપાધિ ગ્રહણ કરીએ એવી અમારા ચિત્તની સ્થિતિ નથી. એનું કારણ આત્માકારતા વર્તે છે પરિણામની અંદર. વિક્ષેપ તો પાડવો હોય જ નહીં, પણ અમારું ચિત્ત એવું થઈ ગયું છે કે કોઈ બોજો અમે સહન કરી શકીએ એવું નથી ઉપાધિનો. તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એમાં પણ પુરુષાર્થ કરવો છે, એમાં પણ સંભાવ રાખવો છે, એમાં પણ જ્ઞાતાદ્રષ્ટા પણ એ રહેવું છે, અને એમાં પોતાપણું નહીં કરીને જે ઉદાસીનતા ઉત્પન્ન થાય સમ્યક ભાવે એ પ્રકારે એને વેદવું છે, એટલે તેમાં સમાધિ છે. એટલે અમે બરાબર તૈયાર છીએ. ઉપાધિ યોગ આવ્યો છે એની સામે અમે ભિન્ન રહેવા માટે અને ભિન્ન રહેવાના પુરુષાર્થમાં અગ્રેસર થવા માટે અમે તૈયાર છીએ, એમ પોતાની તૈયારી બરાબર છે, સમજણપૂર્વકની છે. પરંતુ એમ કરતા હવે બીજી સાઈડ શું ઊભી થાય છે? આ તો એક અમારી અંગત અંતરચર્યાનો વિષય થયો. એમ કરતા બારમાં શું પરિસ્થિતિ ઊભી થાય છે એની થોડી ચર્ચા કરે છે. પરંતુ પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોને પ્રસંગ પડે છે. શું થાય છે? અમારી સાથે પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોના સંબંધો છે એનો પ્રસંગ મળવા હળવાનો પત્રાદિનો થાય છે. તેને તે ઉપાધિ યોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી. અમને જેટલું એમ થાય છે કે આ જીવનું હિત થાય, માંડ બિચારો નજીક આવ્યો, બીજાને તો હૂતતું જ નથી કે આની પાસે જવું જોઈએ, અને જ્યારે સૂજ્યું ત્યારે અમારી પાસે એટલો સમય નથી એટલે અમારી અનુકંપા પ્રમાણે એને લાભ મળતો નથી, અને પરમાર્થ સંબંધી કાંઈ તમ લિખિત આદિ વાર્તા આવે છે, પરમાર્થ સંબંધી તમે લખો છો એવી વાર્તા આવે છે, એ તમારા જેવાની વાર્તા પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, તમારી વાત પણ પહોંચતી નથી અમારા લક્ષ્ય સુધી, અમારા ધ્યાન સુધી તમારી વાત પહોંચતી નથી. અણઉપયોગે તમારી વાત વાંચી જઈએ છીએ, જાણે અણઉપયોગે જેમ બીજા કામ કરી લઈએ છીએ એમ અણઉપયોગે તમારા જેવાની વાર્તા આવે છે, એ પણ એમને ધ્યાન દીધા વગર. કેમ કે ઘણું ખરું એવું લખતા, આજે આમ કરવાનો છો, આજે આમ કરવાનો છો, આમ આમ છે, આમ છે, બધું લખતા, પોતાની દિનચર્યા અને પોતાના વિકલ્પો આવે એ બધું લખતા, થોડા કાગળો વાંચ્યા છે એ ઉપરથી. એ વિષય પોતાને માટે તો કોઈ પ્રયોજનભૂત નહોતો અને એ ઉપયોગને એમાં લંબાવવાનું કોઈ કારણ પણ નહોતો, એટલે એમાં ઉપયોગ લંબાવતો નહોતો, એટલે ચિત્તમાં એમની વાતો જાણે પ્રવેશ કરતી નથી એના જેવી સ્થિતિ હતી. એ તો એમ સમજતા કે એમની સરળતા લઈને લેખા કરે છે, મારે એનો કોઈ ઉપયોગ નથી, મારે એ વિષયમાં કાંઈ માથું મારવાની જરૂર નથી, એટલે એમને પણ ઉપયોગ જાણે ચાલ્યા જાય એના ઉપરથી. તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે કારણ કે તેનો હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થ વૃત્તિ આપી શકાતી નથી. એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે. બીજો પ્રકાર, અમે જે પ્રકારમાં રહીને અમે અમારું કાર્ય કરીએ છીએ એ પ્રકારમાં રહેતા બીજા જીવોને સમય આપી શકાતો નથી, એનું પણ અમને દુઃખ છે કે આપણાની અંદરથી એક પરિસ્થિતિ ઊભી થાય છે કે જે અનુકંપાને યોગ્ય છે એવા જીવોને સાથે પરમાર્થ વૃત્તિએ ચાલવાનો જોઈ તો સમય મળતો નથી. ચિત્ત બંધન વાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે, એટલે સ્ત્રી પુત્ર માતા પિતા વગેરે, તે જીવોની ઈચ્છા પણ દુભવવાની ઈચ્છા થતી નથી. ક્યાંય પણ બંધન વધારે કે બંધન વધે એ ઈચ્છા નથી, એટલે એમના ચિત્તને દુભવતા પોતાને જો કાંઈ પણ એ વિષયનો વિકલ્પ ઉઠે તો એ પણ બંધન અમારે કરવું નથી. અર્થાત તે પણ અનુકંપાથી, તેમના પ્રત્યે અનુકંપાથી, એટલે સ્ત્રી પુત્રાદિ પરિવાર પ્રત્યે અનુકંપાથી અને મા બાપ આદિના ઉપકાર આદિ કારણોથી, માતા પિતાનો ઉપકાર છે એના પ્રત્યે અનુકંપા શબ્દ નથી વાપર્યો, એમના પ્રત્યે ઉપકાર છે, ઉપકારાદિ કારણોથી ઉપાધિ જોગને બળવાન રીતે વેદીએ છીએ. કેમ કે તો ખ્યાલ છે કે અમે અહીંથી ખસી જઈએ તો એમની બારમાં સંભવ છે કે હાલત બગડે, કેમ કે એ મુખ્ય માણસ તરીકે આજીવિકાના નિમિત્ત હતા. હવે એ પોતે જ નીકળી જાય તો એ લોકોની સ્થિતિ બગડે એ સ્વાભાવિક હતું, તો કે એ તો પુણ્ય પ્રમાણે થાય છે, તો પણ એ લોકોને માનસિક ધક્કો પહોંચે એ વાત તો સ્પષ્ટ હતી. પરિસ્થિતિ તો પુણ્ય પાપના યોગ અનુસાર થાય, પણ પહેલો તો માનસિક ધક્કો લાગે, એટલે પણ એ પ્રકારમાં પોતે જવા માંગતા નથી. ઉપાધિ યોગને બળવાન રીતે વેદીએ છીએ, એટલે પુરુષાર્થ પૂર્વક વેદીએ છીએ. તીવ્ર ઉપાધિ યોગની સામે તીવ્ર પુરુષાર્થ કરીને પણ એ રીતે એ ઉપાધિ ઉદયને પસાર કરીએ છીએ. અને જેની જેની જે કામના છે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, બધાની ઈચ્છા હોય છે સંસારમાં, દરેક સભ્યને, કુટુંબના દરેક સભ્યને પોતપોતાની ઈચ્છાઓ થયા જ કરે છે. ઉદય પ્રમાણે મને આ હોય તો સારું, મને આ જોઈએ, મને આ જોઈએ, આ જોઈએ, એ ચાલતું જ હોય છે. તો એ તો જે પ્રકારે કામના એટલે ઈચ્છા, તે પ્રારબ્ધના ઉદયમાં તેને જેને જે પ્રારબ્ધ હશે તે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે. એ તો નક્કી થયેલી વાત છે એમ કે છે, સર્જિત છે એટલે એ તો એ નક્કી થયેલી વાત છે, એમાં અમે કરીએ છીએ ને થાય છે એ વાત માનતા નથી, એ તો સર્જિત છે તે પ્રકારે થાય. ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ જીવ ઉદાસીન રહે છે, એટલે કે સંપણ ઓરીએ છે. ઉદાસીન શબ્દનો અવતરણ ચિહ્ન એટલા માટે કર્યો છે કે પાછળ એ જ અવતરણ ચિહ્નમાં શબ્દ મૂકીને એનો અર્થ સંપણ પોતે કર્યો છે. એટલે નિવૃત્તિ ગ્રહણ કરતા પણ અમે સંપણે રહીએ છીએ, પ્રવૃત્તિ કરતા પણ અમે સંપણે રહીએ છીએ એમ કેવું છે. એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી. નિવૃત્તિ ન લેવી અને નિવૃત્તિ લેવામાં પણ ઉદાસીન રહેવું, એમાં અમારું સકામપણું કાંઈ નથી એમ કે છે. આ વાત સમજવા જેવી છે. નિવૃત્તિ ન લેવી અને છતાંય સકામપણું ન રહેવું, એ બે વાત પરસ્પર વિરુદ્ધ દેખાય એવી છે. છતાં પણ એ જ જ્ઞાનીની અંતરદશાનો પ્રકાર છે, અને એ પ્રકાર જ્યારે સમજાય છે ત્યારે જ જ્ઞાની સમજાય છે, ત્યારે જ જ્ઞાની પ્રત્યે મહિમા આવે છે, અને ત્યારે જ એ સ્વભાવ અને માર્ગને બધું સમજાય છે. ત્યાં સુધી જ્ઞાની સમજાતા નથી ત્યાં સુધી આત્મા સમજાય એ વાતનો તો કાંઈ વિચાર જ કરવા જેવો નથી. અમે સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. એ બધામાં અમારે કાંઈ કોઈની પાસેથી અમારું અંગત અનુકૂળતાનું કારણ છે, અમારા સુખનું કારણ છે એવું કાંઈ છે જ નહીં. અનુકૂળતા પ્રતિકૂળતા ઉપર ચોકડી મુકાઈ ગઈ છે. કોઈ કોઈ પ્રકાર મને અનુકૂળ નથી સંયોગનો, કોઈ પ્રકાર મને પ્રતિકૂળ નથી. હું જ્ઞાતા અને સર્વજ્ઞેય માત્ર છે. હું માત્ર જ્ઞાતા, અન્ય સર્વજ્ઞેય માત્ર છે. અહીં આવી ગયા છે. એટલે સર્વમાં નિષ્કામ છીએ એમ છે. તથાપી પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવા રૂપ ઉદય વર્તે છે, છતાં પૂર્વકર્મ છે એ આ પ્રકારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં બાહ્યમાં બંધન, અંદરમાં બંધન નથી, બહારમાં એવું બંધન રૂપ પ્રવર્તવામાં ઉદયમાન વર્તે છે. એ પણ બીજા મુમુક્ષુને પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે રોધરૂપ જાણીએ છીએ. તો બીજા મુમુક્ષુઓને શંકા થાય છે, કોઈને કોઈને દૂર રહેવાનું થાય છે, કોઈને અફવા ચલાવવાનું કારણ થાય છે, બીજાને અવરોધનું કારણ નિમિત્ત બને છે. એ પણ અમારા ખ્યાલમાં છે, ખ્યાલબાર વાત નથી એમ કહેવું છે. જ્યારથી તમે અમને મળ્યા છો, શું કહેજો, ત્યારથી આ વાર્તા એટલે અમારી અંતરંગ દશાની સ્થિતિ, શું, જ્યારથી તમે અમને મળ્યા છો ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે તે જણાવવાની ઈચ્છા હતી. આટલી જે અમારી અંદરની સ્થિતિ, બહારની સ્થિતિ, કુટુંબ વિષયોના પરિણામો, બીજા મુમુક્ષુ વિશે સંબંધીના અમારા ભાવો, આ બધા જે પ્રકાર છે એ પ્રકારને જણાવવાની ઈચ્છા હતી. પણ તે ઉદય તે પ્રકારમાં હતો નહીં. તેનો ઉદય પણ તે પ્રકારમાં જણાવીએ એવો ઉદય નહોતો, એટલે તેમ બન્યું નહીં. એમ એ તો એટલું સહજતા છે, એમ ઈચ્છા હતી પણ ઈચ્છા થાય એટલે ઉદય છે એમ નથી. સહેજે વાણી નીકળે, સહેજે લખાઈ જાય, બધું સહેજે સહેજે, એટલી સહજતામાં આવે છે પોતે. એટલે જોવે છે કે નથી લખાતું, ઉદય નથી, લખાઈ ગયો તો કે ઉદય છે. પોતે ભિન્ન ભિન્ન રહે છે ઉદય થી, એટલે તેમ બન્યું નહીં. બીજા જીવોને શું થાય છે, સામાન્ય જીવોમાં જ્ઞાનીની દશામાં તફાવત શું છે, કે સામાન્ય રીતે જીવની ઈચ્છા થાય અને એ પ્રમાણે ઉદય ન ભજે તો એને આકુલતાથી આવગે રહે નહીં. શું પોતાની ઈચ્છા પ્રમાણે ચીજ ન બને એટલે એને આકુલતા થાય. જ્ઞાનીને આ ફરક છે કે એને ઈચ્છા થાય છે એનું પણ જ્ઞાતા રહે છે, ચીજ બને તોય સંપૂર્ણ, ચીજ ન બને તોય સંપૂર્ણ, બને તો કે તો ઉદય છે માટે બીનું છે, મારી ઈચ્છાને લઈને નથી બીનું, ન બને તો કે ઉદય નથી, હું તો બેનો જ્ઞાતા છું. ઈચ્છાથી માંડીને ઈચ્છા અનુસાર બને કે ઈચ્છા અનુસાર ન બને, બધા એનો જ્ઞાતા છે. સહજ આ એક જ્ઞાન દશાની વિશેષતા છે અને એને લઈને જ્ઞાનીને શાંતિ છે, સુખ છે, નિરાકુરતા છે અને અસમાધાન નથી, સમાધિ છે. હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી, ઉદય થવાથી, હો જણાવવા યોગ્ય ઉદય થવાથી, સંક્ષેપે જણાવ્યો છે એ ઉદયનું કામ ઉદય કર્યું છે એમ કે છે. જે વારંવાર વિચારવાને અર્થે હવે આ વાત નીકળી ગઈ છે ત્યારે એનું મહત્વ તમને દર્શાવી દઉં છું કે તે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે, કેમ કે આ અંતરંગ દશાનો વિષય છે. અને બહુ વિચાર કરી, તમે એના ઉપર બહુ વિચાર કરજો અને સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર કરજો કે જ્ઞાનીની દશા કેવી હોય. આ જે દશાની સૂક્ષ્મતા છે એના ઉપર વારંવાર વિચાર કરીને એ જ્ઞાન દશાને હૃદયમાં નિર્ધાર કરજો, નિર્ણય કરજો કે આવી જ્ઞાન દશા હોય તેને જ્ઞાની કહીએ. એ નિર્ધાર કરતા આખા તમારા પરિણામ ઉપર બીજો પ્રકાર ઉભો થઈ જશે એમ કેમ. નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લિખિત થયેલ છે, શું એમાં લખાઈ ગયો છે, મેં લખ્યો છે એમ નથી કે છે, લખાઈ ગયો છે, એ પણ લખાઈ ગયો, પણ છે મહત્વવાળી વાત, તમારા માટે એટલું મહત્વ ધરાવે એવી વાત છે. આમ જો ઉપર ઉપરથી વાંચી જાય તો એવું ન લાગે, પણ જ્ઞાનીની અંતરંગ દશાનું રહસ્યમય જે પરિણમન છે એનો ચિતાર પોતે એક ઉત્કૃષ્ટ પાત્ર જીવને દર્શાવે છે અને એમાં એનો પાછળનું જે ફળ આવવું જોઈએ એના ઉપર પણ આંગળી ચીંધે છે કે આ વારંવાર વિચારીને હૃદયમાં નિર્ધારવા યોગ્ય વિષય તમને જણાવીએ છીએ. ખાલી લખવા ખાતર અમારી વાત લખી નાખી છે, જેમ ખુશી ખબર લખી નાખી એવી વાત નથી, બહુ મહત્વપૂર્ણ વાત છે. એના ઉપર તો હજી ઘણી ચર્ચા કરશે, અંતરંગ દશા અને બહિર્દશા અને સમ્યક સંમુક્તા ઉપર હવે પછી એની ચર્ચા કરશે. બહુ સારો વિષય આવે છે. બીજે નથી લખાણું, એ નજીકના પાત્ર હતા ને, એ પાત્રતા જોઈને જ ભાવ આવે. તમે અને ગોસળિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજા જોગ, જોગ એટલે યોગ્ય જીવ હાલ તમારી પાસે નથી. ભલે તમે જાણતા હો ખંભાત વાળાને, કોઈને પત્ર અંબાલાલભાઈને થોડા સ્વરૂપ થઈ ગયા હતા, ત્યારે તમારે આ વાત તમારા અને ગોસળિયા પૂરતી મર્યાદિત રાખવી. આટલી વાત સ્મરણમાં રાખવા લખી છે, આ તમે ભૂલતા નહીં. સ્મરણમાં રાખવા એટલે ભૂલતા નહીં. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપણાથી એમ ભાસી શકે એવું હોય, તમે બહુ પત્ર લાંબો થઈ જાય એટલે બહુ વિસ્તાર નથી કર્યો, પણ ટૂંકાણમાં લખ્યું હોય એમ, સંક્ષેપણાથી એટલે ટૂંકું લખ્યું હોય, તેથી એમ ભાસી શકે એવું હોય. કેમ? એમ એટલે કેમ કે અમને કોઈ પ્રકારની કાંઈ હજુ સંસાર સુખ વૃત્તિ છે, સંસારમાં રહ્યા છીએ માટે સંસાર સુખની કોઈ વૃત્તિ હજી રહી ગઈ છે, એમ જો તમને ક્યાંક અમારા લખાણો ટૂંકા લખાણથી એવું કદાચ ભાસે તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. તો તે ફરીને વિચાર કરજો, એવું છે જ નહીં એમ કહે છે, એ ફરીને વિચાર કરજો ત્યાં. પણ એવું તો તમને વિકલ્પ પણ ન ઉઠવો જોઈએ એવી અમારી દશા છે. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તો ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે, આ નક્કી વાત છે. સંસાર સુખ વૃત્તિને લઈને આ પ્રવૃત્તિ કરીએ છીએ, બે પૈસા મેળવવા છે માટે વેપાર કરીએ છીએ, એ વાત ખલાસ છે. કે કારણ કે એની અનુકૂળતાઓ, એ પૈસા આવે તેથી અનુકૂળતાઓ રહે માટે વેપાર કરીએ છીએ, એ વાત પણ ખલાસ છે. એવો આરોપ, નિશ્ચય છે કે એવો આરોપ કોઈ ત્રણ કાળમાં કોઈ અમારા ઉપર ન કરે એવી અમારી સ્પષ્ટ અંતરંગ દશા છે. ખરી વાત છે. આ તો પોતાની અનુકૂળતા પ્રમાણે જ્ઞાનીને સમજે છે કે મને આમ અનુકૂળ લાગે છે માટે એમની અનુકૂળતા રહેશે, મને મારા કુટુંબ ઉપર રાગ છે એટલે એમને એના કુટુંબ ઉપર રાગ હશે, મને આ અનુકૂળ નથી લાગતું માટે એમને અનુકૂળ નહીં લાગે, એ બધી કોઈ કલ્પના કરવા જેવી નથી. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું, એટલે કે સંસાર સુખ વૃત્તિ કાંઈક હજી કાંઈક થોડીક એમ, એ આરોપિત જાણવા યોગ્ય છે, આરોપ મૂકવા જેવી વાત છે. અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસીનપણું છે. કેટલું? 25મું વર્ષ ચાલે છે, 65મું નથી ચાલતું કે 52મું નથી ચાલતું, બગડોનો પાંચડો છે, પાંચડો ને બગડો નથી, 25મે વર્ષે આમ લખે છે. અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસીનપણું છે. આ વાક્યો કાંઈ તમ સંબંધીનો ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તો નિવૃત્ત થશે એમ જાણીને લખ્યા નથી. તમારી ખ્યાલ છે, તમને શંકા નથી પડવાની એમને ખ્યાલ છે, તો પણ કોઈ બીજા હેતુએ આ લખીએ છીએ. તમને કાંઈ ઓછો નિર્ણય છે અમારા પ્રશ્ને, કે કાંઈ તમને અમારા પ્રત્યે ઊંડે ઊંડે શંકા પડી જશે એમ જાણીને નથી લખતા. તમારું હૃદય તો જાણીએ છીએ, તમારી યોગ્યતા જાણીએ છીએ, પણ અન્ય હેતુ એ લેખા છે. કેમ કે ગોસળિયાને વંચાવવાના છે ને, ગોસળિયાને છૂટ આપી છે એટલે અન્ય હેતુ એ લેખા છે. ગોસળિયાનું નામ નથી લખતા, પોતે બીજાને વંચાવવાની ના પાડે છે, તો વાત તો એક જ રહી ગઈ, એના નામ નથી લખતા. જો અન્ય હેતુ એ લેખા છે, કારણસર લેખા છે. એમને સત્પુરુષની પ્રતીતિ આવી હતી, મોટી વાત એ હતી. વેદાંતનો સૂક્ષ્મ અભિપ્રાય હતો, સ્થૂળ નહોતો, સૂક્ષ્મ અભિપ્રાય હતો. એ આ ગોસળિયાના સંઘને લઈને ગોસળિયા ભાઈ નો જે સંઘ હતો એનું કારણ એ બધું. સંઘ કેટલું કામ કરે છે. એમાં જ વાર લાગે છે. જે અટલ વિશ્વાસ થી કામ બહુ ઝડપથી થઈ જાય એમાં 5 વર્ષ નીકળી ગયા. અટલ વિશ્વાસ હોવા છતાં જે આત્મકાર્ય કરવું છે એમાં 5 વર્ષ નીકળી ગયા, 6 વર્ષ નીકળી ગયા. હા, વિશ્વાસ પૂરો. પણ આમાં શું છે કે થોડો પણ વિપર્યાસ રહે ત્યાં સુધી કામ નથી થતું. આમાં ટકાવારી નથી. કે ભાઈ 99 વાત તો સાચી છે, 1 વાતમાં જરા કામ છે એમ નથી. બીજી વાત તો કોઈ એવી યોગ્યતાને હિસાબે સીધી સીધી સંમત થઈ જાય છે, પણ જ્યાં સંમત નથી થતી ત્યાં આત્માને એ અવરોધ છે મોટો, બહુ મોટી વાત છે. એટલે એમાં ટકાવારી નથી જોવાતી. કે 99 સાચીને 1 ખોટી માટે 99 માર્ક આપી દે એમ નથી, એકેય માર્ક ન મળે, એકેય ન મળે એવી પરિસ્થિતિ થાય. આમાં તો ભલે સમજણનો વિષય છે, શ્રદ્ધા તો હા ઊંધી જ છે. હજી અહીંયા શ્રદ્ધાનો વિચાર નથી કરવાનો. કે શ્રદ્ધા તો 100 ટકા મિથ્યા, શ્રદ્ધા એટલે 100 ટકા મિથ્યા, સમ્યક એટલે 100 ટકા સમ્યક, એમાં તો ભંગભેદ નથી. પણ જે સમજણને લઈને જે વિપર્યાસ અભિપ્રાયમાં હોય, હા, જ્ઞાનનો વિપર્યાસ છે, મતિનો વિપર્યાસ છે, એ બધો નીકળે ત્યારે શ્રદ્ધા હવળી થાય એવું છે. ત્યાં સુધી શ્રદ્ધાની આ શરત છે કે થોડો પણ વિપર્યાસ રહેશે ત્યાં સુધી હું તારા હમો નહીં જો, એમ ઊંધી પડી છે. હા, બચી ગયા એમ કે સત્પુરુષ ઉપર વિશ્વાસ હતો તો બચી ગયા, નહીં તો બચત નહીં. એ પણ એક મોટી વાત છે. એટલા માટે તો એમણે ભજન આપ્યું છે એ વાત ઉપર, કે તો વિપર્યાસમાં તો ઊભો છું પણ જો કોઈ સત્પુરુષ મળી જાય તો ઓળખવાનો પ્રયત્ન કરજે, અને ઓળખીને અટલ વિશ્વાસમાં રહેવાનો પણ બીજો પુરુષાર્થ કરજે. આ એક પુરુષાર્થ ઓળખવાનો અને દ્રઢ નિર્ણયમાં રહેવું તે બીજો પુરુષાર્થ છે. જોઈ હશે તો તારા વિપર્યાસ નહીં ટકી શકે, તો તારા વિપર્યાસો છૂટી જશે એમ કહેવું છે. એટલે વિપર્યાસ છૂટવાનો આ એક બહુ મોટું નિમિત્ત મળે છે જો જીવનમાં સત્પુરુષનો યોગ થાય તો. એ પ્રકારે વિચારવા યોગ્ય એમ, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા. એ પ્રકારે વિચારવા યોગ્ય, વારંવાર વિચારીને હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય. ફરીને એના ઉપર વજન આપ્યું છે. વાર્તા સંક્ષેપે અહીં તો પરિસમાપ્ત થાય છે, અહીંયા એનો સંક્ષેપ છે. વિસ્તાર તો થઈ શકે એવું છે, પણ આ પત્ર ઘણો મોટો થઈ ગયો છે એટલે એને અહીંયા પૂરી કરીએ છીએ વિષયને. આ પ્રસંગ સિવાય બીજા જૂજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે, તથાપિ તે બાકી રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યોગ્ય ભાષે છે. અત્યારે બીજા વિષય ઉપર તમને તમારું લક્ષ દોરતા જ. જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી, અમારે બધા સરખા છે. અન્યમતી હો, જૈનમતી હો, પાત્રતાથી નજીક આવેલા હો, વિરોધી હો, અનુકૂળ ચાલતા હો, સામાપુરે વિરોધ કરવામાં ચાલતા હોય, અમારે બધા હરખા છે. એમાં કોઈ જીવ માત્રમાં અમારે કાંઈ ફેર નથી. એક જ્ઞાતા દ્રષ્ટિ છે. બધા જીવો આખરમાં તો દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે જરા. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાનો વિષય છે. બધા જીવો પરમાત્મા છે સ્વરૂપે કરીને, એમાં હિનાથી પણ શું જોવું, દશાના ફેરફાર ગૌણ છે, દશાની ગૌણતા છે અને દ્રવ્યની એમાં મુખ્યતા છે. જગતમાં કોઈ પણ પ્રકારથી પાછા એમ એટલે ઓલી પર્યાય દ્રષ્ટિ ગૌણ કરી છે એ કેટલી ગૌણ છે એમ કેવું છે, શું કોઈ પણ પ્રકાર જેને બાકી નથી એટલી ગૌણ છે, નહીવત છે એમ. જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી, ભેદ દ્રષ્ટિ નથી એટલે સારા નરસા નથી એમ, હિનાદિક નથી એવા શ્રી પોતે નિષ્કામ આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. કોઈ વિશેષણ ઊંચી કુટીનું પોતે વાપર્યું છે એટલે લખનારને સંકુત, સંપાદકને સંકુત થયો છે, નામ બાદ રાખીને છાપે છે. પણ એ તો પોતે કહે છે કે નમન કરવા યોગ્ય એવા અમે, નમસ્કાર કરવા યોગ્ય એવા અમે, એને અમે નમસ્કાર કરીએ છીએ એવું લખે છે. બે પેરેગ્રાફ પાછળ ચિત્ત બંધન વાળું થઈ શકતું ત્યાંથી લેવું છે. ચિત્ત બંધન વાળું થઈ શકતું હોવા નહીં, શકતું નહીં હોવાથી શું ચિત્તને બંધન પોસાતું નથી એમ કે છે, નહીં હોવાથી. આમ તો સમજવું મુશ્કેલ પડે એવું છે કે જો સ્ત્રી આદિ પ્રત્યે અનુકંપાની બુદ્ધિ છે અને માતા પિતા પ્રત્યે ઉપકારની બુદ્ધિ છે તો એ તો બંધન થયું, શું એના અનુકંપાની લાગણી છે, અહીંયા ઉપકારની લાગણી છે તો એ તે પ્રકારનો રાગ થયો. આ જે સમજવાનો વિષય છે એ અહીંયા છે, નહીતર ઉલટું સુલટું લાગે કે ચિત્ત બંધન વાળું નહીં થઈ શકતું હોવાથી કોઈને દુભવવા માંગતા નથી અથવા બળવાનપણે ઉપાધિ યોગ વેદવા માંગીએ છીએ. બળવાનપણે તો અમારા પુરુષાર્થના બળવાનપણે અમે ઉપાધિ યોગ વેદવા માંગીએ છીએ, એમાં રહીને પુરુષાર્થ કરવા માંગીએ છીએ. કેમ કે બંધન અમને પોસાતું નથી, છૂટવું છે અમારે પુરુષાર્થમાં છે એટલે બંધના નિમિત્તભૂત પદાર્થોની વચ્ચે રહીને અબંધ પરિણામે એ ઉદયને પસાર કરીએ છીએ, એ ઉદયને ઉદય ફેરવી લઈએ છીએ, ઉદયને પસાર કરી દઈએ છીએ, એ વિકટ રસ્તેથી ચાલ્યા જઈએ છીએ કોઈ પણ જાતની ઈજા પામ્યા વગર એમ કહે છે. બાકી એમ કે ખ્યાલ છે કે જેની જે કામના એટલે ઈચ્છા હશે તે પ્રકારે પ્રારબ્ધ ઉદયમાં તે સર્જિત છે અને ત્યાં સુધી અમારે તો નિવૃત્તિ કરવામાં પણ ઉદાસીનતા છે, સંપણું છે, સંભાવ છે. કોઈ અમારે એમાં નિવૃત્તિ લઈએ તો કાંઈ વધુ પુરુષાર્થ, પ્રવૃત્તિ લઈએ તો ઓછો પુરુષાર્થ એમ તો નથી, ઉલટાનું પ્રવૃત્તિમાં વધુ પુરુષાર્થ એ પ્રકારમાં અમે તૈયાર છીએ અને એ પ્રકારે બરાબર વર્તીએ છીએ. આ એકાવતારીપણાનું થવાનું કારણ આ બધું છે, શું એમને તો ભાષ્યું છે અને એમને ભાષ્યું છે, એમણે એક કાવ્યમાં વ્યક્ત કર્યું છે, પણ આ વિષયના ઊંડાણને કોઈ સમજે તો એને ખ્યાલ આવી જાય કે આવા ધર્માત્માઓને મોક્ષનો કાળ સમીપ હોય છે, નિર્વાણનો કાળ એને ઘણો સમીપ હોય છે, એને વિશેષ કાળ હોતો નથી. હા એટલે એ લીધું ને કે એટલે બળવાનપણે ઉપાધિ યોગ વેદીએ છીએ અને તેથી જેની જે કામના છે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રાપ્ત થવી સર્જિત છે એ તો નક્કી જ થયેલી છે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ અમારે સંભાવ છે, ઉદાસીનપણું છે એટલે સંભાવ છે, કોઈ નિવૃત્તિનું વિશેષતા નથી કેમ પ્રવૃત્તિની કોઈ વિશેષતા નથી, અમારા પુરુષાર્થની જે સ્થિતિ છે એમાં કાંઈ ફેર પડે એવું નથી. અમારો અંતર પુરુષાર્થ પ્રવૃત્તિ નિવૃત્તિથી નિરપેક્ષ છે એમ કે છે. એમના પરિવારમાં કોઈને કાંઈ જોઈએ છે, કોઈને કાંઈ જોઈએ છે, કોઈને કાંઈ જોઈએ છે, દરેકને પોતપોતાની ઈચ્છાને યોગ્યતા પ્રમાણે ઈચ્છાઓ થાય છે. તો જેને જે મળવું હશે તે મળશે, નહીં મળવું હોય તે નહીં મળે. શું માણસને ખાવાની ઈચ્છા હોય પણ ડાક્ટરે ના પાડી હોય ખાસ કે તમારે નથી ખાવાનું, અથવા ભૂખ લાગી હોય પણ તાવ આવે ને ભાઈ આ તો તમારે આનંદ ખોરાક નહીં લઈ શકાય, તો એ તો સર્જિત થયેલી જ વાત છે. ઈચ્છા પ્રમાણે મળે ન મળે બે સર્જિત થયેલી વાત છે એમ કે છે. પોતે તો જે તે પદાર્થોની કુટુંબ પરિવારને ઈચ્છા અનુસારની પ્રાપ્તિ, સર્જિત થયેલી પ્રાપ્તિ પ્રાપ્તિ થાય ત્યાં સુધી નિવૃત્તિની બાબતમાં પોતે સંભાવે છે, ઉદાસીનતા છે એટલે સંભાવે રહ્યા છે. સંભાવી રહ્યા છે એટલે એમાં કોઈ પ્રકારનું અમારું સકામ પણ, અમારી ઈચ્છા છે નિવૃત્તિ ન લેવી એમ પણ નથી, અમારી ઈચ્છા છે કે પ્રવૃત્તિ કરવી એમ પણ નથી એમ કે છે. બે રીતે એનું નામ સંપણું છે. અમારું સકામપણું નથી, નિવૃત્તિ નહીં લેવામાં અમારું સકામપણું નથી, એટલે કે પ્રવૃત્તિ કરવામાં પણ અમારું સકામપણું નથી એમ. હા, સંભાવ છે, સંભાવ છે. બંધમોક્ષ કરતા એ તો દશાની વાત છે, પણ અહીંયા તો વર્તમાન સંજોગોમાં સંભાવ છે, પ્રવૃત્તિ નિવૃત્તિમાં સંભાવ છે, અને પુરુષાર્થમાં બરાબર આરૂઢ છે પોતે. એ વાત ધ્યાન ખેંચવા જેવી છે કે એનાથી નિરપેક્ષ પુરુષાર્થ ચાલી રહ્યો છે, તેથી એને, તેથી પુરુષાર્થને એનું બંધન નથી, મોક્ષ માર્ગને પ્રવૃત્તિ નિવૃત્તિનું બંધન નથી. અને એમાં રહીને એમણે એ પ્રકારે સત્તામાં રહેલી અશુદ્ધિની યોગ્યતાને એવી ખલાસ કરી છે કે પછી આગળના રસ્તામાં ઝપટ કરવામાં કોઈ અવરોધ નથી આવતો, એકદમ સ્પીડથી પૂર્ણ શુદ્ધિમાં પહોંચી જાય છે. બહુ સૂક્ષ્મતાથી અભ્યાસ કરવા જેવો વિષય છે અને આ સ્વભાવ છે. વિરોધ દેખાય એવું છે, પણ એ તો પોતે શું છે કે પ્રવૃત્તિ નિવૃત્તિનો દ્રષ્ટિકોણની મુખ્યતા આપે છે, એટલે વિચારવા જેવો વિષય એમના પુરુષાર્થનો છે કે પ્રવૃત્તિ નિવૃત્તિની નિરપેક્ષતાથી એમનો જે આત્મકાર્ય પુરુષાર્થ ચાલે છે કે જેને લઈને એમની અંતરંગ શુદ્ધિ વધતી જાય છે. બાહ્ય શુદ્ધિમાં તો હજી કોઈ છઠ્ઠા સાતમા ગુણસ્થાને નથી આવતા. શુદ્ધિ બે પ્રકારે વધે છે, ઠીક છે, અંતરંગ અને બાહ્ય. અહીંયા અંતરંગ શુદ્ધિકરણ ચાલે છે, બાહ્ય શુદ્ધિમાં આવે ત્યારે તો ગુણસ્થાન ઉપરનું જાય, અંતરંગ શુદ્ધિમાં આવે છે. અંતરંગ શુદ્ધિ વધારતા જ જાય છે, વધારતા જ જાય છે, વધારતા જ જાય છે. જેવા બાહ્ય શુદ્ધિમાં આવશે સડસડાટ જશે ઉપર શ્રેણીમાં, શ્રેણીમાં આવી જશે. પુરુષાર્થને કાંઈ લેવા દેવા નથી, પુરુષાર્થ આગળ એ બધા ફોતરા છે, સિંહ આગળ મચ્છરા જેવી વાત છે એ બધી. શું એને કાંઈ ગણતરીનો વિષય નથી. પણ જે એમનો પુરુષાર્થ છે, પુરુષાર્થ વ્યક્ત થાય છે એ એમનું સામર્થ્ય વ્યક્ત થાય છે, અને સામર્થ્ય છે તે સ્વભાવ છે. ત્રિકાળી દ્રવ્ય કોણ છે? ખરેખર તો પારિણામિક ભાવને દ્રવ્યગુણ પર્યાયના ભેદ નથી, એનું નામ સામાન્ય છે. દ્રવ્યત્વનો ભેદ તે વિશેષમાં જાય છે, ગુણનો ભેદ પણ વિશેષમાં જાય છે, પર્યાયનો ભેદ પણ વિશેષમાં જાય છે. એટલે પારિણામિક ભાવને દ્રવ્યગુણ પર્યાયના ખરેખર ભેદ નથી, એ તો ત્રણેયમાં વ્યાપ્ત જ છે, છતાં ત્રણેય ભેદ રહિત છે, ત્રણેય ભેદ થી નિરપેક્ષ છે. એનું નામ સ્વભાવ છે, એનું નામ પારિણામિક ભાવ છે. અને એ જ્ઞાનીની આવી અંતરંગ દશાને સમજતા એ સમજાય છે શું લાભ છે આનો. અહીંથી સ્વભાવ પકડાય છે, અહીંથી સ્વભાવ સમજાય છે કે જો આ સૂક્ષ્મ છે, વિષય સૂક્ષ્મ અવશ્ય છે, પણ જો આ સૂક્ષ્મતાને સમજે તો એ જ્ઞાનીના સામર્થ્યને સમજે. સામર્થ્ય એ સ્વભાવ છે, સ્વભાવ સામર્થ્યરૂપ છે. એને વ્યક્તપણે જે થયો છે, સામર્થ્ય વ્યક્ત થયું છે, વ્યક્ત સામર્થ્ય ઉપરથી અવ્યક્ત સામર્થ્યનો પત્તો લાગે છે. એટલે જ્ઞાનીને ઓળખતા આત્મા ઓળખાય છે, એનું કારણ આ છે. અને એટલા માટે આ વાત ચર્ચી છે એમણે કે કઈ સુભાગભાઈના ધ્યાન ઉપર વાત આવે છે કે અમે પ્રવૃત્તિમાં રહીને શું કરી રહ્યા છીએ, અમારી મોક્ષ પ્રત્યેની પૂર્ણ શુદ્ધિની દોડ અને એ સંબંધીનું સામર્થ્ય આ સંયોગના ઘેરાવામાં રહીને બરાબર ચાલે છે એમ કે છે. ગાડીની સ્પીડમાં ફેર નથી, પણ શુદ્ધિ અંતરંગ થાય છે. શું અંતરંગ શુદ્ધિનો વિષય છે, એટલે લોકોને નથી સમજાતો. બાહ્ય શુદ્ધિ સમજાય છે કે હા અત્યારે તો મુનિ થયા, ગ્રસ્ત હતા જ્ઞાની એમાંથી મુનિ થઈ ગયા, તો એ બધાને સમજાય છે, કેમ કે બાહ્ય શુદ્ધિ છે. અંતરંગ શુદ્ધિ નથી સમજાતી. પણ ભરત ચક્રવર્તીથી લઈએ તો એવા ઇતિહાસની અંદર ઘણા દ્રષ્ટાંતો છે કે જેને ચારિત્ર અંગીકાર કર્યા પછી વાર નથી લાગી. કોઈ ચરમશરીરી હોય છે તો કોઈ એકાદ ભાવમાં જાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયા પછી વધારે લાંબો સમય એને લાગતો નથી. એનું કારણ કે પાયામાંથી જ અંતરંગ શુદ્ધિ વધારે છે, એ પ્રકારમાં આવે છે. એક વિશિષ્ટ પ્રકાર છે શ્રીમદજીનો, અને એ સમજવા જેવો છે. એ સમજતા સ્વભાવ સમજાય એવી વાત છે, મતલબ એટલો છે એ સમજવામાં કે એમાંથી સ્વભાવ સમજાય એવું છે. હા, ત્યાં તીર્થંકર નામકર્મ બાંધે છે એક બાજુથી, એટલી તો એમના ઉદયભાવમાં વિશુદ્ધિ છે. નારકીમાં ઉદયભાવમાં એટલી વિશુદ્ધિ છે કે દ્રવલિંગીને એ ન બંધાય તીર્થંકર નામકર્મ, બીજા કોઈ સમ્યક દ્રષ્ટિને ન બંધાય તીર્થંકર દ્રવ સિવાય. સો દ્રવલિંગી પર્યંતના મિથ્યા દ્રષ્ટિને એ પ્રકૃતિનું બંધ ન હોય, અને બીજા તીર્થંકર દ્રવ સિવાયના બીજા સમ્યક દ્રષ્ટિને એનો બંધ ન હોય, મુનિને ન હોય, એ ચોથા ગુણ સ્થાને તો એના ઉદય ભાવમાં એટલી વિશુદ્ધિ છે. અસાધારણ એ અનુમાન સામાન્ય રીતે પહોંચે નહીં એવો વિષય છે. સામાન્ય રીતે વિશેષપણે વિચારતા સમજાય એવું છે, પણ સામાન્યપણે અનુમાન ન પહોંચે એવો વિષય છે. એવા સ્વભાવના વિષયો, એવા ઘન વિષયો છે બધા, પરિણામના ઘન વિષયો. એટલે અમારું સકામપણું નથી, એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવા રૂપ ઉદય વર્તે છે. બારમાં બારમાં ધ્રુવક્ષેત્ર કાળ ભાવનું બંધન રહે તેવું પ્રારબ્ધ વર્તે છે. બંધન એટલે અંદરનું બંધન નહીં, બહારનું પ્રતિબંધ. એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે, અને એવું જે બંધન છે બહારનું એ બીજા જીવોને પરમાર્થ વૃત્તિમાં નિમિત્ત થવામાં અવરોધ થાય છે. એટલે સીધે સીધો અમારો પરિચય થવો, અમારો સમાગમ થવો, અમારી પાસેથી વાત મળવી, એમાં આ બધો પ્રારબ્ધ યોગ છે, એની આટકેલી બને છે બીજાને. થઈ ગયું.